Buta juga sama bumi dan
हे पक्षीराज, कलिकालना दुर्गुणों अने पाप घना छे, छताय एना सद्गुण पण खूब छे, घना मोटा छे। अने सत्संग मां कोई पण ना दुर्गुण गावानी ते कोईनी निंदा करवानु जराय गमे नहीं, अने जे निंदा होय एने सत्संग पण न कहेवाय। कलिकालना जे कई દૂષણો છે એકાદ વસુંડીજીએ વર્ણવ્યા, હવે કલયુગના જે શુભલક્ષણો છે અને કલયુગના જે સદગુણો છે એનું વર્ણન કરતા કહે છે કે મહારાજ, હે પક્ષીરાજ, કૃતયુગ એટલે સત્યયુગની અંદર બધા જોગીઓ અને વિશેષ જ્ઞાનીઓ એટલે વિદવત જ્ઞાની પુરુષ મહાપુરુષો એ તપ કરી જપ કરીને ભગવાનનું ધ્યાન કરીને ભવસાગર પાર કરે છે। ત્રેતા યુગની અંદર અનેક પ્રકારના યજ્ઞો કરીને
પ્રભુ સમર્પિત કર્મ
જે કઈ યજ્ઞનું કર્માદિક કરે એ કર્મ પરમાત્માને સમર્પિત કરીને આ ભવ આ મનખો એ પાર ઉતારે। બસ દ્વાપર યુગમાં પરમાત્માના ચરણોનું પૂજન કરીને બસ આ ભવ સાગર સહજ રીતે તરી જાય છે, એનો બીજો કોઈ ઉપાય જ નથી, માત્ર ભગવાનના ચરણોનું સેવન।
કલિયુગ કેવલ હરિગુણગા,
આ બધી જ ત્રણેય યુગની ભગવત પ્રાપ્તિની ક્રિયાઓ બતાવી, ઉપાસનાઓ બતાવી અને છેલ્લે કાગ વસુંડી કહે છે કે ગરુડજી, કલિયુગનો એવો પ્રભાવ છે, કલિયુગનો એવો સદગુણ છે કે કલિયુગની અંદર માત્ર બીજું કંઈ જ કરવાની જરૂર નથી, કોઈ ખર્ચ કરવાની જરૂર, કંઈ બીજી કંઈ જવાની તીર્થ કરવાની પણ જરૂર નહીં, કોઈ યજ્ઞ આગાદી કે તપ કે કોઈ કઠિન વ્રત કરવાની પણ જરૂર નથી, બસ એકમાત્ર ભગવદ સ્મરણ જ માણસને આ જગતમાંથી એને પાર ઉતારે છે। માત્ર ભગવાનના ગુણાનુવાદ ગાવ, પણ એમાં કલિયુગની અંદર ચંચળતા એટલી બધી હોય કે માણસ કથાના માંડવે કે નિત્ય નિયમના આસને શાંતિથી બેસી નથી, અને એટલા માટે કહ્યું કલિયુગ કેવલ માત્ર હરિગુણ ગા, ભગવાનના ગુણોનું ગાન કરો, જ્યારે જ્યારે પણ આપણી અનુકૂળતા હોય ત્યારે, એવું નહીં કે અમુક સમયે અમુક મુહૂર્તની અંદર કે અમુક જ ચોઘડિયાની અંદર, એમ જ્યારે પણ તમને તમારી સુવિધા મળે, કામ કરતા ઉઠતા બેસતા ગુણતસ્થ સ્વચેષ્ટિતા, પોતાનો જે કઈ વ્યવસાય પ્રવૃત્તિ વ્યવહાર હોય એ કરતા રહો, અને ગુણતસ્થ સ્વચેષ્ટિતા અને નામ જપ સ્મરણ ભગવાનના ગુણાનુવાદ ગાતા રહો, એનાથી પણ ભગવાન કાલે એના થોડા સમયની અંદર ના અતિ દીર્ઘ એના બહુ લાંબો નહીં, ભગવાન વિશતે હૃદય, ભગવાન હૃદયમાં આવીને વસે છે, આ કલિકાલ છે। માત્ર ભગવાનના ગુણાનુવાદ ગાવ, ભગવાનને પ્રાપ્ત કરો અને સદગતિ પ્રાપ્ત ગાવ, બસ આ ભવસાગર, આ ભવસાગરનું ઊંડાણ કેટલું છે થા એટલે એને માપવું, આ ભવસાગર કેટલો ઊંડો છે એને ભગવાનના ગુણાનુવાદના સ્મરણથી ગાનથી તમે માપી શકશો। કલિકાલની અંદર અનુકૂળતા પણ નથી યોગની કે ચલો યોગ સિદ્ધ થઈએ, તો કલિકાલની અંદર એ શક્ય નથી। એ કલિયુગની અંદર યજ્ઞ, તો યજ્ઞને પણ પરિશુદ્ધ કરી શકે, પરિશુદ્ધ રીતે કરાવી શકે એવા પણ તમને મળશે નહીં કલિયુગની અંદર, નહીં તો તમારા કોઈ ખાવાવાળા બેઠા બેઠા મળશે, યજ્ઞમાં એ કરતા જાય મોડા મળું તમને। એટલે એ નિષિદ્ધ બતાવ્યું છે. ક્યારે પણ ઉચ્છિષ્ટ મોડું રાખીને કોઈ પણ ધાર્મિક કાર્ય કરાય નહીં. મોડું તમે ભલે મોઢામાં મુખવાસ નાખ્યો તો એને ધોઈ નાખવું પડે, મોડું સાફ કરીને પછી જ ભગવત કર્મ ધર્મ કર્મ કરીશ. એટલે કલયુગની અંદર યોગ શક્ય નથી, યજ્ઞ પણ એ પ્રમાણે પરિશુદ્ધ શક્ય નથી, અને એ પ્રમાણનું જ્ઞાન પણ ઊંડાણમાં ઉતરી શકવું એ પણ એટલું શક્ય નથી.
એક આધાર રામ ગુણગાન,
બસ આ ત્રણ સાધન તો કામ નથી લાગવાનું, પણ એકમાત્ર ભગવાનના ગુણાનુવાદ આ માણસ ભગવાન રામની કથાનું શ્રવણ કરીએ, એનું ચિંતન મનન કરીએ, એ એકમાત્ર ઉપાય છે, બીજો કોઈ નથી. ક્યાંય પણ કોઈની ઉપર આશા ન રાખે, અહીંયા જવું ત્યાં જવું અને બધું એ બધું જ છોડ, સબ તજી બધું છોડ, ક્યારેય પણ કોઈ પણ પ્રકારની એવી દોડધામમાં પડવાનું નથી. સબ તજી સબ ભરો, અને બધો જ ભરોસો રાખીને બસ એકમાત્ર ભગવાન શ્રી રામનું ભજન કરો. કલયુગની અંદર આ બતાવ્યું, પ્રેમ સાથે ભક્તિ અને આદર ખૂબ ભાવથી ભગવાનને જેટલા ગાઈશું ભજીશું એટલા જ ભગવાન આપણને સુખી શાંત રાખશે, સુખી રાખશે અને સદગતિ પણ આપશે. એટલે ભવસાગર તરવા માટે ભગવાનના ગુણાનુવાદ ગાવા, ચોપાઈને જ્યારે પણ કામ કરતા હઈએ લલકારતા રહીએ અને આપણે આપણું કામ કરતા રહીએ, એટલે ભગવાનના ગુણાનુવાદ ગવાય. સ્વચેષ્ટિતા ગુણતશ્ચ, તમારા જે કંઈ કામ કરતા હોય કરતા રહો અને એની સાથે ગુણતશ્ચ ભગવાનને પણ યાદ કરતા રહો. આમ આ રીતે જ ભવ તરવાનો, આ જન્મ પાર ઉતરવાનો, આ મનખો સાર્થક કરવાનો એકમાત્ર ઉપાય છે સ્વય ભવતર. અને એમાં સહેજ પણ શંકા, કોઈ પણ શંકા રાખવાની જરૂર નથી. કોઈ એમ કે તમે તો શું કથાઓ સાંભળ સાંભળ કરો છો, કઈ જ્ઞાન વગર પાર ઉતરાતું છે? યજ્ઞ કરવા પડે, યોગ કરવા પડે કે ભલે તમે તમારી રીતે કરો, મને તો ભગવાનની આજ્ઞા છે કે સોય ભલ સોય ભવતર. સહેજ પણ સંશય રાખવાની જરૂર નહીં કે હું ભગવાનનું નામ સ્મરણ કરીશ તો પાર ઉતરી શકીશ ખરો. અને એવા પ્રકારના સદભાવ પૂર્વક જે કોઈ ભગવાનને ભજે છે, ત્યાર પછી બીજા કોઈ તર્ક વિતર્ક કે બીજા કોઈ પણ જગ્યાએ આડાવડા ભમ્યા વગર એ સદગતિ પ્રાપ્ત થાય. અને એના માટે ભગવાને ગીતામાં પણ બહુ સરસ વાત કરી કે ન બુદ્ધિ ભેદમ જનય, જે માણસ જે રીતે ઉપાસના કરતો હોય એમાં એને વિક્ષિપ્ત કરવો નહીં, સહેજ પણ વિકસિત કરવો નહીં. એટલે સોઈ ભવતર કહેતો, જે અનન્ય ભાવથી ભગવાનને કોઈ પણ રીતે ભજે છે એ આ ભવસાગર પાર કરી જ શકે છે.
નામ પ્રતાપ પ્રગટ કલમાં,
અને કલયુગની અંદર તો કદાચ ગુણાનુવાદ ન જડે, ન સાંભળવાનો સત્સંગ મળે તો ભગવાનનું નામ તો બહુ સરળ છે, જલ્દી હાથમાં આવી જાય. વૃક્ષની નીચે જઈએ ને પાકા ફળ એમને પડ્યા હોય, હાક પડી હોય નીચે એની મેં તરત લઈ લેવાની. એમ ભગવાનના ગુણાનુવાદનો સત્સંગ કે કથા સપ્તાહ કદાચ દૂર હોય ક્યાંક મળે કે ન મળે, પણ ભગવાનનું નામ તો ખિસ્સામાં ના લાડવા જેવું, જ્યારે ઈચ્છા હોય ત્યારે લઈને એને ખાઈ શકાય, ભૂખ ભાગી શકાય. એમ કલયુગની અંદર ભગવાનનું નામ સ્મરણ એ બહુ સહજ છે, કોઈ પણ જાતની કોઈ પણ જાતનો એની અંદર આપણને સહેજ પણ પ્રયત્ન પુરુષાર્થ ના કરવો પડે, માત્ર સુતા સુતા કરો, માદા હોય તો કરો. એટલે સુધી કે છે કે અપવિત્ર અવસ્થાની અંદર પણ ભગવાનનું નામ સ્મરણ છોડવું નહીં. કેમ કે માત્ર પવિત્ર અવસ્થામાં જ મૃત્યુ આવશે એવું લખી આપ્યું છે, તો મૃત્યુ સમયે ભગવદ નામ સ્મરણ કરવું એ તો આપણને આજ્ઞા આપી. તો પવિત્ર કે અપવિત્ર ગમે તે કોઈ પણ અવસ્થા હોય, નામ સ્મરણ છૂટવું નથી. સતત ભગવાનના નામના શરણે રહીશું તો ભગવાન અવશ્ય આપણી રક્ષા કરશે પાપ દુરાચાર ખોટા જીવનથી આપણને બહાર કાઢી લેશે. એટલા માટે કહ્યું નામ પ્રતાપ પ્રગટ કલિમાં, કલિકાલના આ બધા પાપોની અંદર બધા જ દુરાચારો બધા દૂષણોની વચ્ચે માત્ર એક ભગવાનનું નામ સ્મરણ કમળના પુષ્પ જેવું ખીલેલું હોય આખા તળાવની અંદર ચારે બાજુ, ભલે બીજો કચરો પડ્યો હોય કમળ ઉગેલું કેટલું સરસ લાગે, એમ જીવન ભલે ગમે તેવું કીચડવાળું હોય, જેસલ ગમે એટલો પાપી હતો પણ એને લૂંટારામાંથી એને સજ્જન ભક્ત બનાવ્યો, તો એ વાલિયામાંથી વાલ્મીકી બન્યું કેવી રીતે? એક નામ સ્મરણ અને એક એને નામ પ્રતાપ પ્રગટ કલી, ભગવદ નામનું સ્મરણ લેતાની સાથે એ લૂંટારો મટી ગયો, ઋષિ થઈ ગયો. કેટલો એટલે નામ પ્રતાપની અંદર કેટલો આગળ તુલસીદાસજી કહ્યું પ્રારંભની અંદર માનસની અંદર, ઉલટા નામ જપત જગજા. અરે વાલ્મીકિ તો મરા મરા કરતો, વાલ્મીક ભાઈ બ્રહ્મ સમાન, નામ સવળું કરો કે અવળું કરો, ગોળ હોય એને અવળા હાથે ખાઓ કે સીધા હાથે ખાઓ, ગળે લાગવાનું. નામ જપત મંગલ દિશી દસ ભાવ કુભાવ અનખ આલસહુ, નામ જપત મંગલ દિશી. રામ એક તાપસતીય ધારી અને નામ કોટી ખલ કુમતિ સુધારી. ભગવાન રામે તે અહલ્યા ને તારી ઉદાસી કરી, પણ રામના નામે કોટી ખલ કરોડો પાપીઓ દુષ્ટોનો ઉદ્ધાર કર્યો. એટલે કલિયુગની અંદર કહ્યું કલિયુગ કેવલ નામ આધાર, માત્ર નામ સિવાય કોઈ કહેતો કશું કરવાનું નહીં કે આમ કરો ને આ ફલાણું, અરે બસ એક જ ભગવાનનું નામ ગુણગાવાનું છે, બીજું અમારે કશું નાના યજ્ઞ તો કરવો પડે, અનુષ્ઠાન કરવું પડે, તપ કરવું, અમારે કશું નહીં. અરે વ્રત કહેતો કશું વ્રતે કરવાની જરૂર નથી, એકમાત્ર ભગવાનની અંદર લીન થવાય ભગવાનના નામની અંદર. તો કે નામ પ્રતાપ પ્રગટ અને પ્રગટ છે, મેં જે તર્યા છે ભગવાન નામ સ્મરણથી. કારણ નામ જપ શા માટે? આપણું મન સતત કોઈને કોઈ વિચારો કરવા ટેવાયેલું છે, એનો સ્વભાવ પડી ગયેલો છે. અને મોટે ભાગે કાગડો હોય ને, તમે એટલો રાજમહેલ ઉપર બેઠો હોય પણ દેખાશે તો વિસ્ટા ઉપર જઈને બેસ, એમ મન ગમે તેવા મોટા રાજાનું હશે પણ જો છૂટું મૂક્યું છે તો એ વાસનાઓ ઉપર વિષયો ઉપર જઈ જ પડવાનું. એટલે એ મનને કે આટલો બધો જપ કરવાની મારા ફેરવાની કઈ જરૂર છે, હજાર નામ લેવાની? અરે હજાર નામની જરૂર છે? તારું મન લાખો કરોડો ખોટા વિચારો કરે છે, એનાથી બચવા માટે હજાર નામ લેવાના છે? એમને નથી લેવાના, એમને કેટલી જરૂર છે રામ 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 કરવાનું? તું એમને રહેતો છો ત્યારથી કેટલું રહી શકાય? તો નામ પ્રતાપ એક આ કલિયુગના કીચડમાંથી ગંદકીમાંથી પાપમાંથી બચવા માટેનો એકમાત્ર ઉપાય છે ભગવદ નામ સ્મરણ, બીજા કોઈ સાધનની છે જ પણ જરૂર નથી. આ કલિયુગની અંદર એક પવિત્રમાં પવિત્ર એનું મહાત્મ છે, એનું બળ છે કલિયુગ. અને કલિકાલની અંદર પવિત્ર મહાત્મ બળ એનું કયું છે? એક વસ્તુ યાદ રાખજો, કોઈ પણ માણસ પૂરેપૂરો દુષ્ટ નથી હોતો, એનામાં કોઈ ને કોઈ સદગુણ પડેલો જ. તો આવો મોટો કલિયુગ કલી જેને હંમેશા પાપી તરીકે કલિમલ, કલિયુગ એટલે પાપનો ભંડાર, છતાંય કહ્યું એક સદગુણ મોટામાં મોટો છે અને કેવો પુનિત પવિત્ર સદગુણ છે. હવે આવો દુષ્ટ ને દુરાચારી અને એની પાસે પવિત્રતાની આશા રખાય, પણ છતાંય જીવનના કોક ખૂણાની અંદર કંઈક એવી એવી સજ્જનતા એના હૃદયમાં પડેલી હોય ને, તેની દુર્જનતા બધી થઈ કાઢે. તો કલયુગની દુર્જનતા પાપથી ભરેલી ને ખરડાયેલી છે, ગંદકી ભરેલી. છતાંય કહે છે કે હે પક્ષીરાજ ગરુડજી, એક પવિત્ર પ્રભાવ કલયુગનો એક છે, અને તે કયું? મોટા મોટો સદગુણ એક જ, મનથી જેટલા પુણ્ય કરો એટલા બધા તમારા. મનની અંદર સંકલ્પ કરો કે મેં સ્વર્ગનું દાન કરી દીધું, મનથી માનસ પૂજા કરો ભગવાનને, 56 ભોગ જમાડો, ડાકોની અંદર શું મોટો ઢગલો, એથી મોટો ઢગલો કરીને જમાડો. માનસ પુણ્ય હોય તે માનસિક કરેલા કોઈ પણ સત્કલ્પ સત્સંકલ્પનું, ભગવત ભજનનું કે કોઈ પણ સારા સંકલ્પનું ફળ તમને પુણ્ય મળશે. માનસ પુણ્ય હોય, જેટલા જેટલા માનસિક પુણ્ય, માનસિક જપ તપ કરશો, ભલે બહારની અંદર કર્યા કરશો, તે માનસિક ફળ પૂરેપૂરું પરિપૂર્ણ કલયુગમાં આપવાની શક્તિ રહેલી છે, એ જ મોટામાં મોટો સદગુણ. આથી મોટું કયું જોઈએ? બાકી સતયુગ ત્રેતા દ્વાપરની અંદર જેટલા પાપ કરો ને, બધાય તમારે મનથી કરેલા પુણ્ય એના કરતા પાપ વધારે ન, પણ કયું નહીં પાપ. કદાચ મનની અંદર મેલો વિચાર આવે, કોઈ પણ વાસનાઓ જાગૃત થાય, તો એનું પુણ્ય એનું પાપ તમને સહેજે નહીં થાય. કેમ કે ભગવાનનું નામનો આધાર લઈ લેશો એટલે પેલું પાપ, એટલે પેલો જે કંઈ આપણા મનની અંદર દુર્વિચાર કુવિચાર હશે એ બધો જ બહાર નીકળી જશે. આ છે કલિકાળનો પુણ્ય પ્રતાપ, એની મોટામાં મોટી શક્તિ કે માનસ પુણ્ય હોય. ગમે માનસ પુણ્ય નહીં નહીં, માનસ પુણ્ય નહીં નહીં, માનસ પુણ્ય હોય પાપ જરાય ના લાગે. ભલે ગમે એટલા વિચારો પાપ ના આવે, પણ એ તમને જરાય પણ સ્પર્શે નહીં. આ તુલસીદાસજી પૂરેપૂરી ખાતરી. અને પક્ષીરાજ ને કથા સંભળાવતા ગરુડજી કહે છે, કાગભૂષણજી કહે છે કે તમને કલયુગની અંદર પાપનો સહેજે સ્પર્શ નહીં થાય જો ભગવાનના નામનો આશ્રય લીધો હશે તો.